તારીખ 10/11/1993 શ્રી સમયસર શ્લોક 97 અને 98 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 144
શ્રી સમયસર કરતા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કરતા નથી. પણ એનું લોજિક આપે છે કે એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન ભિન્ન છે એમ હવે કહે છે. અથવા જે પરિણામમાં રાગનું કર્તૃત્વ છે એ કરવારૂપ ક્રિયા છે, જે પરિણામમાં જ્ઞાતાપણું છે માત્ર સાક્ષી ભાવ છે એ જાણવારૂપ ક્રિયા છે. બંનેની જાત જુદી જુદી છે, બંનેનો સ્વાદ પણ જુદો જુદો છે એમ હવે કહે છે. જ્ઞપ્તિ કરો તો નહીં ભાસતે અંતઃ, જ્ઞપ્તૌ કરોતિશ્ચ ન ભાસતે અંતઃ, જ્ઞપ્તિ કરોતિશ્ચ તતો વિભિન્ને જ્ઞાતા ન કરતા ઇતિ તતસ્થિતમ ચ. શ્લોકાર્થ: કરો તો અંતઃ જ્ઞપ્તિ નહીં ભાસતે, કરો તો એટલે કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી. શું કહ્યું? હું વિરાગ કરું છું, મેં આવો વિકલ્પ કર્યો, આ રાગ મેં કર્યો, આ સ્વભાવ મેં કર્યો, એવા પરિણામની ક્રિયાની અંદરમાં જોવામાં આવે. શું લીધું? અંદરમાં લીધું, ક્રિયાની અંદરમાં, ક્રિયાની બાજુમાં નહીં. બાજુમાં ભલે જ્ઞાનનો પર્યાય હોય પણ રાગના કરવાપણાની ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી એટલે માલુમ પડતી નથી, ભાસતી નથી એટલે લાગતી નથી. રાગની ક્રિયામાં રાગ લાગે છે એમ કે છે, પણ રાગની ક્રિયામાં જ્ઞાન લાગતું નથી. સમજાતું નથી એમ નથી લીધું, ભાસતે શબ્દ લીધો છે. ભાસવું એટલે લાગવું, એટલે તમે અનુભવ કરો તો તમારા અનુભવમાં એમ આવશે કે રાગમાં જ્ઞાનનો અનુભવ નથી, રાગમાં જ્ઞાનનો અનુભવ નથી. એવી જ રીતે જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી, અને જે જ્ઞાન ક્રિયા છે એ જ્ઞાન ક્રિયાની અંદરમાં કાંઈ રાગની ક્રિયા નથી. તો કેમ લાગે છે ને? એ લાગે છે, એ ભ્રમ છે. કેમ ભ્રમ થયો? કે જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ પડ્યું એટલે જાણે એવો ભ્રમ થયો કે રાગમાં જ્ઞાન આવી ગયું. જ્ઞાનમાં જ્ઞેય જણાયું છે, જ્ઞાનમાં જ્ઞેય આવ્યું નથી આમ છે. જ્ઞાનમાં જ્ઞેય જણાયું છે પણ જ્ઞાનમાં જ્ઞેય આવ્યું નથી. રાગ છે એમ જ્ઞાનને ખબર પડે છે, છતાં જ્ઞાનની અંદરમાં રાગની ક્રિયા લાગતી નથી. અંદરમાં જોવામાં આવે તો, નહીતર ભ્રાંતિથી તો એમ જ લાગશે કે જ્ઞાનમાં રાગ થયો છે, મારામાં રાગ થયો છે. એટલે શું? કે જ્ઞાનમાં રાગ થયો છે, પણ ખરેખર એમ થયું નથી. માટે એને ભ્રમ કહેવામાં આવે છે. હા, એકની અંદરમાં બીજું નથી એમ કે છે. રાગની અંદરમાં જ્ઞાન નથી, જ્ઞાનની અંદરમાં રાગ નથી. તો કે જ્ઞાનની અંદરમાં રાગ જણાય છે ને, હોય એવું લાગે છે ને, એ તો જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની અંદરમાં જે જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાન થયું, અથવા રાગ આવો થયો, ક્રોધ આવો થયો, ભાવ અશુભ થયો, ભાવ શુભ થયો, એવું જે જ્ઞાનને ખબર પડી, શુભ ભાવ થયો ખબર કોને પડી? કે જ્ઞાન ને ખબર પડે, પણ જ્ઞાન માં થયો એમ ખબર પડે તો એ ભ્રમ છે, જ્ઞાન માં થયો નથી, એ ભાસતી નથી એટલે લાગતી નથી, તપાસતા એ સ્પષ્ટ માલુમ પડે એવી વાત છે. માટે જ્ઞપ્તી ક્રિયા અને કરોતી ક્રિયા બંને ભિન્ન ભિન્ન છે. એકમાં બીજાનો અભાવ હોવાથી, એકની અંદરમાં બીજાનો અભાવ હોવાથી જાણવાની ક્રિયા, જ્ઞપ્તી ક્રિયા એટલે જાણવાની ક્રિયા અને કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા, આ બંને ભિન્ન ભિન્ન છે. બંનેના સ્વભાવો ભિન્ન ભિન્ન છે, બંનેની જાત ભિન્ન ભિન્ન છે, બંનેનો સ્વાદ પણ ભિન્ન ભિન્ન છે. રાગની ક્રિયા આકુળતારૂપ છે, જ્ઞાનની ક્રિયા નિરાકુળતારૂપ છે. મોટો ફેર છે. રાગ અંધારારૂપ છે અને જ્ઞાન પ્રકાશરૂપ છે. સમજાય છે એમ કહીએ છીએ, શું કહીએ છીએ, વાત બરાબર છે, સમજાય છે, પણ જ્યાં થાય છે ત્યાં સમજાવવું જોઈએ ને, અધર સમજાય શું કામ લાગે. જે પરલક્ષી જ્ઞાન છે એમાં જ્ઞાનને સ્પર્શીને જ્ઞાન સમજાતું નથી, જ્ઞાનમાં જ્ઞાન સમજાતું નથી, રાગમાં જાણે બધું સમજાય છે એવું લાગે છે, તો વિકલ્પમાં સમજાય છે એમ કે છે. શું કે છે? વિકલ્પમાં સમજાય છે, વિકલ્પ વગર કઈ કામ થતું હોય એવું લાગતું નથી. નહીં, ખરેખર જ્ઞાનમાં તપાસીને, જ્ઞાનને અનુભવીને એમ જાણવું જોઈએ કે જ્ઞાનમાં જ્ઞાન જ છે અને જ્ઞાનમાં રાગ નથી. જ્ઞાનમાં જ્ઞાનનું અસ્તિત્વ હોવાથી અસ્તિત્વ પણ એ જ્ઞાન જ જણાવવું જોઈએ. જ્ઞાનમાં પર ન જણાવવું જોઈએ એટલે શું, કે પરનું અસ્તિત્વ ન જણાવવું જોઈએ. પર જણાય ત્યારે પણ એ પરને જાણનાર જ્ઞાન છે ને એ જ્ઞાનનું અસ્તિત્વ છે, પરનું અસ્તિત્વ નથી. જ્ઞાનમાં જ્ઞાન જ જણાય કેમ કે જ્ઞાનમાં જ્ઞાનનું અસ્તિત્વ છે માટે જ્ઞાન જણાય. જ્ઞાનમાં પર ન જણાય કેમ કે પરનું અસ્તિત્વ નથી માટે ન જણાય. અસ્તિત્વ પણ ન જણાય. પ્રતિબિંબ છે એ જ્ઞાનની પર્યાય છે, પ્રતિભાસ છે એ જ્ઞાનની પર્યાય છે. માટે એને જ્ઞાનરૂપ જાણવી, જ્ઞાનની પર્યાયને જ્ઞાનરૂપ જાણવી. અને હા, જ્ઞાન ને જ્ઞાન પણ જોવો, જ્ઞાન ને રાગ પણ ન જોવો કે જ્ઞેય પણ ન જોવો એમ કેવું છે. એમાં છે વિતરાગ વચન કે જ્ઞાન ને જ્ઞાન પણ જોવો અને જ્ઞાન ને રાગ પણ કે જ્ઞેય પણ ન જોવો, કેમ કે એમાં છે ને એનું અસ્તિત્વ એમાં નથી, બંને ભિન્ન ભિન્ન છે. એ રીતે ભેદ જ્ઞાન કરાવવાની વાત છે. અને તેથી એમ ઠર્યું કે જે જ્ઞાતા છે તે કરતા નથી. જો બંને ભિન્ન ભિન્ન હોય તો એમ સિદ્ધ થાય છે કે જ્ઞાતા છે તે કરતા નથી, જ્ઞાન છે તે રાગ નથી, રાગ છે તે જ્ઞાન નથી. વાત તો બહુ સ્પષ્ટ છે, આમાં કઈ ગૂંચ પડે એવું નથી, કઈ ગૂંચવાઈ જાય જીવ એવું નથી. બે ચીજ છે, બંનેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. બે ચીજ છે, બંનેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, તો ભિન્ન ભિન્ન જેમ છે તેમ જાણવું. એમાં તકલીફ શું, એમાં મુશ્કેલી શું, હે, એમાં કઠણ શું લાગે એવું છે. હા, એ તકલીફ પડે છે. એકત્વ બુદ્ધિ થઈ રહી છે એને લઈને આ બધી તકલીફ છે. એકત્વ બુદ્ધિ છોડાવવા માટે ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. સીધી સાદી વાત શું છે કે એકત્વ બુદ્ધિ છૂટવા માટે ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. એ પ્રયોગ ન કરવામાં આવે ત્યાંથી શુભાશુભ પરિણામ થાય, પણ એ શુભાશુભ પરિણામની અનાદિની એકત્વ બુદ્ધિ ન છૂટે કે ન મટે આમ બને. જ્ઞાનમાં જે પરનું પ્રતિબિંબ છે અથવા જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞાનની સ્વતંત્રતા છે, એવી જ્ઞાનની એવી નિર્મળતા છે, માટે એમ થાય છે. શરીરમાં કેમ પ્રતિબિંબ નથી પડતું? શરીરને જ્ઞાન એક જગ્યાએ છે, આત્માને જ્ઞાન, આત્માને શરીર એક જગ્યાએ છે, તો જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે ને શરીરમાં કેમ નથી પડતું? શું જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે છે, પણ એ જગ્યાએ લાકડાના કટકામાં પ્રતિબિંબ નથી પડતું. લાકડાનું પાટિયું હોય, રીસા જેવું લાકડાનું પાટિયું હોય, એમાં પ્રતિબિંબ નહીં પડે. તો એ તો એનો ગુણધર્મ થયો ને. પ્રતિબિંબ ઝીલવાનો ગુણધર્મ કોનો છે? જ્ઞાનનો પોતાનો છે, દર્પણનો પોતાનો છે. બેસું થોડું કઠણ પડે, કેમ કે જેવું જ્ઞેય એવું જ્ઞાન છે. અહીંયા જ્ઞેયમાં લાલ રંગ છે તો જ્ઞાનમાં પણ એ લાલ છે એમ જણાય છે. સફેદ છે એ કઈ કાળો નથી જણાતો, કાળો છે એ સફેદ નથી જણાતો. એટલે ભ્રમ થાય છે જીવને કે જાણે કઈ અંદર આવી ગયું, ખરેખર કઈ અંદર આવતું નથી. ને એને લઈને પણ એમ નથી, જ્ઞેયને કારણે જ્ઞાન નથી, કેમ કે બંનેના અસ્તિત્વ સ્વતંત્ર છે. માટે બંને પોતપોતાના કારણે પોતાની હયાતી ધરાવતા હોવાને લીધે એકના કારણે બીજાની હયાતી નથી, ને એકને કારણે બીજાની હયાતીમાં પરિણમન પણ નથી. એવા ઘણા દાખલા ગુરુદેવ લેતા, ભાઈ આ તડકો છે એમાં હાથ રાખ્યો ને અહીંયા આંગળાનું પ્રતિબિંબ પડે છે, પડછાયો પડે છે ને, પડછાયો એને કહેવાય છે, પ્રતિબિંબ નહીં પણ પડછાયો કહે છે. તો મુઠ્ઠી વાળો તો એ પડછાયો એવો લાગે, મુઠ્ઠી જેવો ખોલો તો આંગળાનો ચોખ્ખો પડછાયો પડે. હવે એ પડછાયો છે, એ પરમાણુની અવસ્થા છે, આ હાથને નથી. આ હાથને ખબર નથી કે અહીંયા પડછાયો એનો છે, પડછાયા ને ખબર નથી કે અહીંયા હાથ છે, કેમ કે બે જડ છે. કોઈને ખબર છે? કોઈને? તો બંને સ્વતંત્ર છે, પડછાયા એ પરમાણુ છે અને હાથના પણ પરમાણુ છે. બંને પરમાણુનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. હાથના કારણે પડછાયો નથી દુનિયા ન માને, જગતમાં એ માનવા કોઈ આ તૈયાર ન થાય કે ભાઈ હાથને હાથ લઈ લીધો તો પડછાયો નથી, હાથ રાખો તો પડછાયો છે, તડકો આવે છે હાથ રાખો તો પડછાયો છે. હવે હાથને કારણે પડછાયો નથી કોણ માનવા તૈયાર થાય? કેમ કે પૂર્વગ્રહ એવો છે કે એક પદાર્થને કારણે બીજા પદાર્થનું કાર્ય થાય છે. જ્ઞેય છે માટે જ્ઞાનમાં એ જણાય છે. જો જ્ઞેય ન હોય તો જ્ઞાનમાં ક્યાંથી જણાત એમ લાગે? ભાઈ વગર જ્ઞેય પણ જ્ઞાનમાં જણાય છે. ભૂતકાળની અવસ્થાઓ વ્યતીત થઈ ગઈ છે, ભૂતકાળના પ્રસંગો વ્યતીત થઈ ગયા છે, જ્ઞાનમાં આવે છે કે નથી આવતા? હોય તો જણાય, એવું કોણે કીધું? હે, કોઈ અપમાન કર્યું હોય ભૂતકાળમાં તો અત્યારે યાદ આવે, ત્યારે એવું યાદ આવે કે જેને અત્યારે અપમાન ન કરતો હોય એને મને આમ કીધું હતું ને મેં એને આમ જવાબ દીધો હતો. અંદર સમાજ ચાલે હે, વિકલ્પમાં હે, માણસની હયાતી એનો હોય કાંઈ ન હોય. ઠીક, જ્ઞેય હોય તો જ્ઞાન થાય કે એ વાત ખોટી છે? એ માણસની હયાતી નથી ને માણસનો ચહેરો ક્યાંથી દેખાય છે? એનો તો સ્વર્ગવાસ થઈ ગયો ને એનો ચહેરો ક્યાંથી દેખાય? તો આપણા પૂર્વજોનો દેખાય હોય છે ને. શું જે કુટુંબમાંથી ચાલ્યા ગયા એનો ચહેરો દેખાય છે કે નહીં? તો જ્ઞેય હોય તો જ્ઞાન થાય કે ખોટી વાત છે? જ્ઞેય હોય તો જ્ઞાન થાય એવું છે, અને જ્ઞાન સ્વતંત્ર થાય છે. ભાવાર્થ, ભાવાર્થ જરા વિશેષ લેખો છે જયચંદજીએ. હું પરદ્રવ્યને કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાર ભાવરૂપ પરિણમન ક્રિયા કરતો હોવાથી, અર્થાત એને કરોતી ક્રિયા કીધી છે. શું? ટૂંકું નામ લેવા માટે એનું નામ પાડ્યું છે, કરોતી ક્રિયા કરતો હોવાથી કરતા જ છે. શું કહે છે? પરદ્રવ્યને હું કરું છું, મેં હાથ હલાવ્યો, હું ચાલ્યો, હું બેઠો, મેં ખાધું, મેં પીધું, પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે, એવું પરિણમન આત્મા કરે છે ત્યારે તે પરદ્રવ્યના કાર્યના કરતા ભાવ રૂપે પરિણમન ક્રિયા કરતો હોવાને લીધે, અર્થાત એને કરોતી ક્રિયા એવું નામ આપ્યું છે, એ કરોતી ક્રિયા કરતો હોવાને લીધે એ વખતે કરતા જ છે, ત્યારે તો એને જ્ઞાની કરતા ગણે છે, કરતા ભાવે પરિણમતો હોવાથી એને કરતા ગણે છે, શું અથવા કરતાપણાનો એનો અનુભવ હોવાથી અને માન્યતા હોવાથી એને કરતા કહેવામાં આવ્યો છે, ત્યારે તે કરતા છે. કરતા છે એટલે શું કહેવું છે ત્યાં, કે ત્યારે કઈ જ્ઞાતા ભાવે રહ્યો નથી. જ્યારે સંસારી જીવ પરદ્રવ્યના પરિણમનના કરતા ભાવે પરિણમે છે, શું કરતા ભાવ રૂપ પરિણમન કરે છે, ત્યારે એ જ્ઞાતા ભાવે રહ્યો નથી, ત્યારે એનામાં જ્ઞાતાપણું નથી, અનુભવમાં હું જ્ઞાતા છું એવું નથી. હવે પ્રશ્ન એ છે કે ત્યારે જ્ઞાન તો છે, શું જ્ઞાન છે, તો પણ જ્ઞાન જ્ઞાનરૂપ પોતે છે પાછા, છતાં એને સાવ મૂકી દઈને, એને બિલકુલ ચૂકી જઈને હું આ કાર્યનો કરનારો છું એવો અનુભવ કરે છે. મેં ખાધું, મને ભૂખ લાગી અને મેં ખાધું, મને તરસ લાગી ને મેં પાણી પીધું, જ્ઞાનને ચૂકી જાય છે. એકલા કરતા ભાવે પોતાનો અનુભવ અને માન્યતા પરિણમનમાં હોય છે, એટલે એને કરતા ગણવામાં આવ્યો છે, એ કરતા છે, કરોતી ક્રિયા કરનારો છે. કરતા એટલે શું, કરોતી ક્રિયા કરનારો છે, કરતાનો અર્થ એ છે. કરતા એટલે ખરેખર કરી શકે છે એમ નથી કહેવું, શરીરના કાર્ય અજ્ઞાની જીવ પણ કરી શકે છે એમ અહીંયા નથી કહેવું, શું પણ એક પોતે કરતા ભાવે રૂપે કરોતી ક્રિયા એ પરિણમો છે, માટે એને કરતા કહેવામાં આવે છે. શું પરમા અસ્તિત્વ નથી, પરમ જ્ઞાનમાં પરનું અસ્તિત્વ નથી, માટે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં પર છે એમ જણાતું નથી, પર જણાતું નથી એટલે પર છે એમ જણાતું નથી, છે એમ અધ્યાર લેવું, શું અને જ્ઞાનમાં પર સર્વથા નથી, શું પર સર્વથા જણાતું નથી એમ કહેવાનો ત્યાં અભિપ્રાય નથી, શું પણ જ્ઞાનમાં પર સર્વથા નથી, માટે જ્ઞાનમાં જ્ઞાનને જોવાનો જેનો ઉદ્દેશ છે તે જ્ઞાનમાં માત્ર જ્ઞાનને જોવે છે, જ્ઞાનમાં તે પરને જોતા નથી, એનું નામ ભેદ જ્ઞાન છે. એવી રીતે ભેદ જ્ઞાન છે, અથવા જ્ઞાનમાં માત્ર જ્ઞાનને જોવાનું તે અભેદ જ્ઞાન છે. પરથી લઈએ તો ભેદ જ્ઞાન છે અને સ્વથી લઈએ તો તે અભેદ જ્ઞાન છે, કે જ્ઞાનમાં જ્ઞાનને જોવું ને જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજાને ન જોવું, કેમ કે બીજાનું અસ્તિત્વ નથી માટે ન જોવું, એ પરમાર્થ છે એનો, એનો એ પરમાર્થ છે. અહીંયા શું કહે છે કે હું પરદ્રવ્યને કરું છું એમ જ્યારે આત્મા પરિણમે છે, શું ત્યારે તો કરતા ભાવ રૂપ પરિણમન ક્રિયા કરતો હોવાથી, અર્થાત કરોતી ક્રિયા કરતો હોવાથી એટલે કરતા થઈને પરિણમતો હોવાથી તે કરતા જ છે. ત્યાં કોઈ એમ કે હું કરોતી ક્રિયા કરું પણ જ્ઞાતા છું એ વાત લાગુ પડતી નથી એમ કે છે. કરતા છે એટલે કરી શકે છે એમ નહીં, પણ કરતા ભાવે પરિણમેલાનું નામ કરતા છે અને અકર્તા ભાવે પરિણમેલાનું નામ જ્ઞાતા છે એમ લેવું છે. વ્યવહારમાં એટલે નહીં, એમાં શું છે, અશુદ્ધ નિશ્ચય ને એ તો એ કરતા થઈને પરિણમો છે માટે કરતા છે. શું વ્યવહારથી ક્યાંક એટલા માટે લાગુ પડતું નથી કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય ને એને તો નિશ્ચય છે ને, શું ધીરુભાઈ એને તો નિશ્ચય છે ને, તો નિશ્ચય વગરનો વ્યવહાર એને ક્યાંથી આવ્યો, રાખશો એને નથી વ્યવહાર. જ્ઞાની એમ જાણે છે આને ભ્રમ થયો છે, એ કરી શકતો નથી, છતાં હું કરું છું એવો મિથ્યા અનુભવ એ કરે છે, એનો ભ્રમ છે. અને ભ્રમ છે એ સાચો છે, ભ્રમ છે એ ભ્રમ નથી, એ માયા નથી, એ અવસ્તુ નથી, પણ એને ભ્રમ છે, એ ખરેખર ભ્રમ છે, અને એ ભ્રમને કારણે એ પરિભ્રમણ કરે છે, એનો સંસાર છે, ભ્રમ છે એ સંસાર છે. અને જ્યારે હવે એ સ્થિતિ પૂરી થાય ત્યારે શું, એ દશા પલટે ત્યારે તેના તે આત્માને હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે, એમ પરદ્રવ્યને કરું છું એમ નહીં પણ પરદ્રવ્યને જાણું છું, નથી જાણતો એ પ્રશ્ન નથી. શું હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતા ભાવે પરિણમતો હોવાથી જુઓ હું પરદ્રવ્યને જાણું છું એ ભ્રમ નથી. શું એકત્વ કરે તો શંકર દોષમાં ભ્રમ છે, પણ ભિન્ન રહીને જાણે તો એ જ્ઞાતા છે અને એમાં નિર્દોષતા છે, પરને જાણવું એમાં પણ નિર્દોષતા છે. એટલે જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે, તો સર્વથા પરદ્રવ્યને નથી જાણતો એમ લ્યો તો આ બધું બંધ ન બેસે, આ સમાધાન ન થાય, ક્યાંય વિરોધ આવે તો શું થાય, વિરોધ આવે. એટલે ત્યાં એમ કહેવાનો અભિપ્રાય જ નથી, કેમ કે ક્યાંય વિરોધ વચન હોય શકે નહીં. જ્યારે હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતા ભાવે પરિણમતો હોવાથી પરને જાણવા કાળે પરથી ભિન્ન રહીને અથવા જ્ઞાતાપણે રહીને પોતે પરિણમતો હોવાથી અર્થાત જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી, જ્ઞાન માત્રપણે કે પોતાના કાર્યને કરતો હોવાથી જ્ઞાતા છે, અથવા પરને જાણતી વખતે હું જ્ઞાતા છું એમ અનુભવ કરે છે, હું માત્ર જાણનાર છું એવો અનુભવ કરે છે. પછી સ્વજ્ઞ હોય કે પરજ્ઞ હોય એથી મને કઈ ફરક પડતો નથી, સ્વજ્ઞ કાળે પણ હું જ્ઞાતા છું અને પરજ્ઞ કાળે પણ હું જ્ઞાતા છું, જ્ઞાતાને શું લેવા દેવા નથી, સ્વ ઉપર રાગ ને નથી પર ઉપર દ્વેષ, એનું નામ સંભાવ છે. શું ક્યાં સુધી સંભાવ, જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાય રૂપે પરિણમે છે, સાધક દશામાં આદિથી લઈને સાધક દશામાં સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાનથી માંડીને પંચમ ગુણ સ્થાન છઠ્ઠા ગુણ સ્થાન વગેરેમાં હું, જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તેને પોતાના પરિણામમાં પણ કષાય રૂપ પરિણમન થાય છે, એટલે રાગ દ્વેષ મોહ જોવામાં આવે છે. મોહ છે તે ચારિત્ર મોહના પરિણામ છે, અને ચારિત્ર મોહ જનિત રાગ દ્વેષ પણ જોવામાં આવે છે, તો તેને કરતા કહેવાય કે નહીં. હવે એમાં શું ભેદ પાડવો છે, તમે અજ્ઞાનીને તો રાગનો પરિણામ જોઈને રાગનો કરતા કીધો, પણ જ્ઞાનીને રાગનું પરિણમન છે તો એને કરતા ગણવો કે ન ગણવો, કહેવો કે ન કહેવો, આ પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે, પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે પંડિતજીએ. તેનું સમાધાન કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણા રૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. શું જો આ અભિપ્રાયની પ્રધાનતા આવી, અભિપ્રાયની મુખ્યતા આવી ને, કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરે સાધક જીવને એના શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યનું સ્વામીપણું નથી, શરીરનું સ્વામીપણું છૂટી ગયું છે, એટલે બીજા સંયોગોના પણ સ્વામીપણું છૂટી ગયું છે, પારકા થઈ ગયા એ બધા, એના ઉપર પોતાનો અધિકાર કે હક અનુભવ કરવામાં આવતો નથી. હા, દ્રષ્ટાંત લીધો છે ને આગળમાં, જીવ જીવ અધિકારમાં દ્રષ્ટાંત આવી ગયો કે કોઈ માણસને ત્યાંથી, કોઈ માણસને ધોબીને ત્યાંથી જે કપડું આવ્યું એ બીજાનું આવી ગયું. હવે એક જ મિલનું કાપડ હોય, એક સરખી એની કિનાર કે ડિઝાઇન હોય, એ તો જેમ બે જોડ મળે એમ 25 જોડ મળે, એક લઈ જાય એમ બીજો લઈ જાય, ધોબીને ત્યાંથી તો બેના ભેગા થાય, જેને બદલાઈ ગયું તો એને ચિહ્ન ઉપર ખ્યાલ આવ્યો, કેમ કે ધોબી જુદા જુદા નું જુદું જુદું ચિહ્ન કરે છે, એક સરખા આવે તો જે ધણી નું હોય એને જાય, એટલે નવા જૂના ની ફરિયાદ ઉભી થાય નહીં, પોતાને માથાકૂટ ઉભી ન થાય. બદલાઈ ગયું તો એને ચિહ્ન જોઈને કીધું કે ભાઈ આ તો ફલાણા ભાઈ ને તમારા પાડોશ નું પાડોશી માં છે, બદલી લેજો ને. હવે વાત તમારી સાચી છે, એ તમારું ચિહ્ન નથી, તમારા પાડોશી નું ચિહ્ન છે, તમારું આવું ચિહ્ન કરીએ છીએ, નામનો પહેલો અક્ષર લખતા હોય તો. એટલે બાજુમાં જઈને કીધું કે જુઓ ભાઈ આપણે બે ને સરખા છે કાપડ, પણ આ છે તમારું, આ મારું છે. હવે એને હાઈપું નથી, પણ પેલા શું થયું, જ્ઞાન થયું, હાઈપા પેલા શું
થયું,
એને ચિહ્ન તપાસી લીધું. વાત સાચી છે ભાઈ, તમારા હાથમાં છે એ મારા ચિહ્ન વાળું છે, મેં પહેર્યું છે કપડું એ તમારા ચિહ્ન વાળું છે. શું થયું ત્યાં પેલા, સ્વામી પણ ઉઠી ગયું, કપડું આપ્યા પેલા સ્વામી પણ, ત્યાગ કર્યા પેલા શું થાય છે, એનું નામ સાચો ત્યાગ. સ્વામી પણ ઉઠ્યા વિના ત્યાગ કરે તો એને સ્વામી પણ રાખીને ત્યાગ કર્યો છે, એને ત્યાગમાં અહમ બુદ્ધિ આવ્યા વિના રહેશે નહીં. જેમ કે આપણે દાન કરવામાં આવે છે, ગ્રસ્ત બીજો ત્યાગ ન કરે પણ પૈસાનું દાન તો કરે ને, તો દાન દેનારે પેલા એ તપાસવાનું રહે છે કે આ રૂપિયા ઉપર મેં મારું સ્વામિત્વ ઉઠાવ્યું છે કે મારા છે એમ કરીને રાખ્યા છે, તો મેં મારા આપ્યા ને મારા માંથી આપ્યા એમ લાગશે એને. શું આપ્યા ખરા, પણ મારા પણ રાખીને આપ્યા, એટલે અહમ બુદ્ધિ, અહમ બુદ્ધિ રહી ગઈ દાનની ક્રિયામાં, અહમ બુદ્ધિ રહી ગઈ. દાન નો શુભ ભાવ થયો પણ અહમ બુદ્ધિ નું મિથ્યાત્વ સહિત નો પાપાનું મંદિર પુણ્ય થયો, પાપ જાજુ ને પુણ્ય થોડું આમ છે. વાસ્તવિકતા એ છે કે પેલા પોતાપણું છૂટે ને પછી ત્યાગ થાય, જેમાં વસ્ત્રમાં શું થયું, જ્ઞાનમાં પોતાપણું છૂટી ગયું, સ્વામી તો કે આ કપડું મારું નથી ભાઈ, આપી દઉં તમને, બદલીને આપી દઉં છું હમણાં, એમાં 5 મિનિટ લાગે પણ એ 5 મિનિટ પહેલા એનામાં મારાપણું છૂટી ગયું છે, પછી ત્યાગ કર્યો છે. આ ત્યાગ કરવાની વાસ્તવિક વિધિ છે અથવા સમ્યક પ્રકારની વિધિ છે, જૈન દર્શનમાં આ રીતે ત્યાગ થાય છે. બાકી બધા જે ત્યાગ થાય છે અન્ય દર્શન વધ થાય છે, જૈન હોય તો કેવી રીતે કરે છે, અન્ય દર્શન પ્રમાણે કરે છે, કેમ કે ત્યાં એ વિષય નથી. એ અભિપ્રાય એટલે શું ચોખ્ખું કર્યું આપણે, કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણા રૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગ કરે છે ત્યારે પણ હું પરદ્રવ્યના કાર્ય ગુણના પરિણમનમાં કશાય રૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, એટલે પોતાની અશક્તિથી છે. ઉદયની બળજોરી કયો કે પોતાની નબળાઈ કયો, એ તો નિમિત્તથી કહ્યું, ઉપાદાનથી કહીએ તો પોતાની નબળાઈથી છે. કશાય કેમ થયો જીવને, નાની જીવને પણ કેમ રાગ દ્વેષ મોહ ક્રોધ વગેરે થયો, એની પોતાની નબળાઈને લઈને થયો. જેટલી નબળાઈ છે એટલું થાય છે, વિપરીતતા નથી. અજ્ઞાનીને વિપરીતતાથી થાય છે અને જ્ઞાનીને નબળાઈથી થાય છે. જ્ઞાની થયા પહેલા કોઈ એમ કે અમને નબળાઈને લઈને રાગ થાય છે એ વાત એને લાગુ પડતી નથી, એને માટે લાગુ પડતી નથી, એને તો વિપરીતતા છે ને વિપરીતતાને લઈને થાય છે. શું કષાય રૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, એનો પણ દ્રષ્ટાંત છે કે જેમ એક પથ્થર છે, શું એ આખો દિવસ તડકે તપ્યો હોય, પછી 6 વાગે દી આથમી ગયો હોય કે 6:30 દી આથમી ગયો હોય તો કલાક પછી પણ એ પથ્થરો ઊનો લાગે બેસે, એટલે તો કે અત્યારે તો તડકો છે ને 1 કલાકથી છાંયો છે, તો કે આખો દિવસ તપ્યો એનો તપારો હજી ગયો નથી. એમ અનંત કાળથી આ જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમ્યો છે, કષાય ભાવે પરિણમ્યો છે, એ જ્ઞાની થયા છતાં હજી એ સંસ્કાર નિર્મૂળ થયા નથી, એટલે હજી એને થોડા રાગ દ્વેષ અને કષાય થઈ જાય છે, કરવા નથી તો પણ થઈ જાય છે, એને ઉદયની બળજોરી કહેવામાં આવે છે. હા હા હે તીર્થંકર નું દ્રવ હતું. આ જન્મ જ્ઞાની હતા. કેવા હતા? જન્મથી જ જ્ઞાની હતા. આ જન્મ એટલે જન્મથી ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા. મતિશ્રુત ને અવધિ સરવાર સિદ્ધિ માંથી આવ્યા હતા. ઋષભે ભગવાન ક્યાંથી આવ્યા છે? પૂર્વભૂમા સરવાર સિદ્ધિમાં હતા. સરવાર સિદ્ધિમાંથી આવ્યા તો 83,000 પૂર્વ સુધી, હે હા 83 પૂર્વ, હે 83 લાખ પૂર્વ લ્યો, 83,000 નહીં, 84 લાખ પૂર્વનો આયુષ હતો. એમાં 83 લાખ પૂર્વ સુધી, એક પૂર્વમાં પણ કેટલાય 50 લાખો વર્ષ હોય છે, કરોડો વર્ષ હોય છે, હે 14 આંકડાની સંખ્યા હોય છે એક પૂર્વમાં, એટલે કરોડોના કરોડો હોય છે. એવા એક પૂર્વના બદલે એવા 83 લાખ પૂર્વ, કેટલો બધો લાંબો કાળ થાય, હે. ચોથા ગુણ સ્થાનમાં રાગ દ્વેષ દેખાય એવા પ્રકાર માર્યા, અને પછી 1,000 વર્ષ એમનો છે મુનિ દશાનો છે, કૈલાસ પર્વત ઉપર 1,000 વર્ષ મુનિ દશાના છે, અને પછી કેવળ જ્ઞાન પામ્યા છે. શું 1 લાખ પૂર્વ કેવળ જ્ઞાન ના છે, પણ એ પહેલા 1,000 વર્ષ મુનિ દશાના છે. 1,083 લાખ માંથી 1,000 આપણે બાદ કરીએ લ્યો ને, ત્યાં સુધી તો ગ્રહસ્થ અવસ્થામાં રહ્યા છે. જ્ઞાન દશા હોવા છતાં ગ્રહસ્થ દશામાં રહ્યા, લગ્ન વગેરે કર્યા, ભરત આદિ 98 પુત્રો બીજા થયા છે, અને રાજપાટ ચલાવ્યું છે, રાજપાટનો વહીવટ કર્યો છે. એટલું નહીં, લોકોને બધી વિદ્યા, લૌકિક વિદ્યા શીખવી છે રાજા થઈને, વેપાર આમ કરાય, કેમ કે એ પેલા યુગલિયાના ક્ષેત્ર હતા, કોઈને ખબર નહોતી. ખેતી આવી રીતે કરાય, વેપાર આવી રીતે કરાય, લડાઈ આવી રીતે લડાય, ઠીક, લડાઈની વિદ્યા શીખડાવી છે. શું કોઈને કઈ ગતાગમન નહોતી. બધી ચારે વર્ણાશ્રમ છે એમાં શિક્ષણ, વિદ્યાર્થીને શિક્ષણ આ રીતે અપાય, બ્રાહ્મણોએ શિક્ષણ આપવું, વૈશ્યોએ વેપાર કરવા, શુદ્રોએ સેવા કરવી, ક્ષત્રિયો લડાઈ કરવી, બધું ચાર વર્ણાશ્રમ સ્થાપ્યા છે કે નહીં? એ તે વખતથી સ્થાપેલા છે. ચાર જ્ઞાનના ધણી હતા ને આવું બધું કહેતા છે, હે, ત્રણ જ્ઞાનના ધણી હતા. હા, એ બધો રાગ હતો કે નહીં? તો કે ઉદય ની બળજોરી થી હતો. કેટલો? સરવાર સિદ્ધિમાં જે શુભ રાગ કર્યો એના ફળ અહીંયા હતા. એના ફળમાં અહીંયા રાજા થયા. રાજા થયા શું? ચક્રવર્તી ના પણ પિતા હતા એ તો, એમના દીકરા ચક્રવર્તી થયા. શું? એ કષાય નું પરિણામ બધું ઉદય ની બળજોરી થી છે. અમારી નબળાઈ છે ને માટે અમને રાગ થાય છે એમ ન લેવું. જ્ઞાની થયા પછી ની એ વાત છે. શું મિત્ર, ઘણા એમ લઈ લે છે આ બધું સાંભળીને. શું થાય ભાઈ, કેમ તમે આ બધું વાંચો છો, સાંભળો છો ને આવો કેમ રાગ છે? તો કે અમારે નબળાઈ છે પુરુષાર્થની. ખોટી વાત છે, નબળાઈ નથી ઊંધાઈ છે. નબળાઈ નથી પણ વિપરીતતા કો કે ઊંધાઈ ગયો, બે એક જ વાત છે. ઊંધાઈને નબળાઈમાં ખતવે તો એ સ્વચ્છંદથી પોતાના દોષને ગૌણ કરે છે. પોતાના મોટા દોષને નાનો દોષ ગણાવવો એનું નામ સ્વચ્છંદ છે, એનું નામ માયાચાર પણ છે. આમ છે, એટલે અહીંયા પણ આ નથી કહેતા. ત્યાગ કેમ કરતા નથી? ઘણા કહ્યું દીક્ષા કેમ લેતા નથી, આ બધો ત્યાગ કેમ કરતા નથી તમે? શું તમને ત્યાગ કરવામાં શું વાંધો છે? પણ ભાઈ, ત્યાગ છે એ પ્રકારના વિકલ્પનો અભાવ થઈને ઉપરના ગુણ સ્થાને થાય છે. સ્વામિત્વપણાનો ત્યાગ ચતુર્થ ગુણ સ્થાને થાય છે, અને ત્યાર પછી બાહ્ય ત્યાગ થાય છે એ તે પ્રકારના વિકલ્પનો અભાવ થઈને થાય છે. વિકલ્પનો અભાવ વિતરાગતાનો સદ્ભાવ થાય ત્યારે થાય છે, અને એટલી વિતરાગતા સ્વરૂપ સ્થિરતા એટલી વધે ત્યારે થાય છે. ત્યાં સુધી જ્યાં સુધી સ્વરૂપ સ્થિરતા ન વધે અને ત્યાગ કરે તો એ ખરેખર ત્યાગ નથી, એ ખરેખર ત્યાગ નથી. ત્યાગ નો દેખાવ હોવા છતાંય ખરેખર ત્યાગ નથી. શું? કેમ કે એનો વિકલ્પ ઉભો છે, એની યોગ્યતા. વિકલ્પ ન હોય તો વિકલ્પની યોગ્યતા ઉભી છે. કોઈ એમ કે અમને વિકલ્પ થતો જ નથી ત્યાગ કર્યા પછી, બરાબર છે, ટેવાઈ જાય એટલે વિકલ્પ ન થાય. એનો અર્થ એમ નથી કે એની યોગ્યતા નથી, એ વિકલ્પની યોગ્યતા ઉભી છે, માટે ખરેખર ત્યાગ નથી. એટલે તો મોક્ષ માર્ગની અંદર અપ્રત્યાખ્યાન વર્ણિનો ત્યાગ થાય ત્યારે પંચમ ગુણ સ્થાન, પ્રત્યાખ્યાન વર્ણિનો ત્યાગ થાય ત્યારે છઠ્ઠું ગુણ સ્થાન. એવી રીતે એના ત્યાગમાં કસાયનો અભાવ લીધો છે, એ ક્રમમાં કસાયનો અભાવ લીધો છે અને વિતરાગતાનો સદભાવ લીધો છે, એ વાસ્તવિક ત્યાગ છે. ત્યાં સુધી ખરેખર વાસ્તવિક ત્યાગ નથી, પણ શુભ ભાવ હોય છે, અશુભ ભાવ નથી હોતો, અને શુભ ભાવ હોય છે. ક્રિયા એ કર્મ, એટલે પરિણામની જે કસાયની ક્રિયા છે એ કર્મ બાંધે છે, એનાથી કર્મ બંધાય છે, માટે તે કર્મ ભાવ કર્મ છે, એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે એવું એના એના ફળ સ્વરૂપે, પરિણામે બંધ એટલે એના ફળ સ્વરૂપે, ક્રિયાના ફળ સ્વરૂપે દ્રવ્ય કર્મનો જીવને બંધ થાય છે એમ. ક્રિયા એ કર્મ છે અને એના પરિણામે બંધ છે. હવે ઉપયોગ તે ધર્મ છે, આત્માનો ઉપયોગ તે ધર્મ છે અને અનાત્માનો ઉપયોગ તે અધર્મ છે, એમ બે લઈ લેવું. ઉપયોગ તે ધર્મમાં શુદ્ધાત્માનો ઉપયોગ તે ધર્મ છે અને અનાત્માનો ઉપયોગ તે અધર્મ છે, આમ લેવું. સહજપણે થાય કે વગર સહજપણે થાય, જાણીને ઝેર ખાય કે વગર જાણીને ઝેર ખાય, ઝેર ખાય એનું ફળ થાય થાય ને થાય. ઝેર ને એમ કેવાય કે પૈસા બજાણતા ખાઈ ગયો છું, હવે તો મને મારતો નહી, હે કે જાણે ખાધું બજાણે ખાધું, ઝેર ખાય અને એનું ફળ થાય થાય ને થાય. એમ અપરાધ કરે જાણી બુજીને કરે તો તીવ્ર એનું ફળ આવે, અજાણતા કરે તો એટલો કસાય ન હોય એટલે એનું મંદ ફળ આવે, પણ એનું ફળ નિષ્ફળ જાય નહીં, ફળ તો આવે છે. અપરાધનું ફળ તો આવે આવે ને આવે છે. શું કહે છે અહીંયા કે કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, તેનો તે જ્ઞાતા છે. હવે એના પ્રધાન પરિણમનમાં શું છે કે જ્ઞાતાપણું એ પ્રધાન પરિણમન છે અને કસાય થયો તે ગૌણ પરિણમન છે. મુખ્ય પરિણમન શું છે? જ્ઞાતાપણું છે. એટલે જ્ઞાતાનું બળ છે, કસાયનું બળ નથી પણ જ્ઞાતાનું બળ છે. પણ કસાય છે ને તો કે એની કેડ ભાંગી ગઈ છે, કસાયની કેડ ભાંગી ગઈ છે. જ્યારે એનો અભિપ્રાય ફરી ગયો કે રાગનો એક કણ પણ કરવા જેવો નથી, પૂર્ણતાનું લક્ષ તો ઊભું છે ને હજી, એટલે રાગનો એક કણ પણ કર્તવ્ય નથી, ત્યારે એ કસાયની કેડ તૂટી ગઈ છે, એમાં બળ નથી. એટલે જે કર્મ બંધાય છે એ પણ નબળા બંધાય છે, સબળા કર્મ બંધાય નહીં. સમ્યક દ્રષ્ટિ અનંતાનું મંદિરને ગઈ અને 41 પ્રકૃતિનો વિચ્છેદ ગયો, બંધનો વિચ્છેદ ગયો. એમાં તિરિંજ ગતિ ન બંધાય, નરક ગતિ ન બંધાય, સ્ત્રી વેદ ન બંધાય, નપુસક વેદ ન બંધાય, એવા પાપ કર્મના અનેક પ્રકારના એને અંગેના જે નામ પ્રકૃતિઓની એક વિસ્તાર છે, નામ પ્રકૃતિ તાણું છે ને, એમાં મોટા ભાગની જે આવી જાય છે એ બધી 41માં જાય છે, એવું કાંઈ એને થાય નહીં. એટલે જ્ઞાતા છે તેથી અજ્ઞાન સંબંધી કરતા પણ તેને નથી. ચારિત્ર મોહની અપેક્ષાએ એ રાગ એને કર્યો એમ કહેવામાં વાંધો નથી, પણ કરતા થઈને કર્યો નથી, એટલે અજ્ઞાન સંબંધી કરતા પણ નથી. જ્ઞાન જ્ઞાનપણે કરે છે, જ્ઞાનમાં રહીને કરે છે, જેમ કે શુભ ભાવ થયો જ્ઞાનીને વ્યવહાર રત્નત્રયનો, તો એનું જ્ઞાન વર્તે છે કે આ શુભ ભાવ મારાથી ભિન્ન છે અને આનો એક કણ પણ મારે કર્તવ્ય નથી, એવું એને જ્ઞાન રહી જાય છે એ વખતે, અને એનો પણ એ સંભાવે જ્ઞાતા રહે છે. ત્યારે નિમિત્તની બળજોરીથી એટલે કર્મના ઉદયની બળજોરીથી અથવા સંયોગથી થતા પરિણામનું ફળ કિંચિત હોય છે, થોડુંક હોય છે, કિંચિત એટલે અલ્પ હોય છે, અને તે સંસારનું કારણ નથી. એ સંસાર વૃદ્ધિનું કારણ નથી, સંસારમાં રખડવાનું એ કારણ નથી. અથવા બીજી રીતે કહીએ તો ઉદયમાં એ જેટલા કર્મ છોડે છે એટલા કાંઈ બાંધતા નથી. જે ઉદયના પરિણામો છે એ પરિણામનો વેપાર છે, એમાં નફો કરે છે કે નુકસાન? એ નફો કરે છે, માટે નુકસાન કરતો નથી એમ કહેવામાં આવે છે. એટલે બંધાતો નથી પણ મુક્ત થઈ રહ્યો છે એમ કહેવામાં આવે છે, કેમ કે જેટલા છૂટે છે એટલા બાંધતા નથી, માટે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે, વૃક્ષની જડ એટલે મૂળ, જડ હિન્દી શબ્દ છે, આપણે મૂળિયું કહીએ છીએ ગુજરાતીમાં. વૃક્ષનું મૂળ કાપ્યું હોય, ઝાડનું મૂળ કાપ્યા પછી પાંદડા લીલા રહીએ તો થોડોક ટાઈમ લીલા રહીએ, મૂળમાંથી ઉખેડીને કોઈ ફેંકી દે ત્યારે એને પાંદડા લીલા દેખાય, પણ હવે કાંઈ લીલા રહેવાના નથી. એમ મિથ્યાત્મ્ય અજ્ઞાન એ સંસારનું મૂળ છે, એ જેનું કપાઈ ગયું એનો સંસારમાં એ ઉભેલા દેખાય. ઋષભદેવ ભગવાન 80 લાખ પૂર્વ હતા ગ્રસ્ત અવસ્થામાં, પણ મૂળ કપાઈ ગયા હતા. શું? એમના મૂળ કપાઈ ગયા, સંસારના મૂળિયા કપાઈ ગયા હતા. માટે પાંદડા જે લીલા છે એ થોડો ટાઈમ રહેવાના છે, ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું, એ સુકાતા જાય છે, પ્રત્યેક ક્ષણે એ સુકાતા જાય છે. એવી રીતે જ્ઞાનીના કષાય પ્રત્યેક ક્ષણે અભાવ થતા જાય છે. પછી આખી પ્રકૃતિનો વિચ્છેદ જાય ત્યારે એમ કહેવાય કે એને પ્રત્યાખ્યાન વર્ણી ગયો. એ પહેલાના પ્રોસેસમાં એ આગળ જ વધતા જાય છે, વિતરાગતામાં આગળ વધતા જાય છે અને કષાયનો અભાવ કરતા જાય છે. માટે એક જ ગુણ સ્થાનમાં પણ અસંખ્ય ભેદ લેવામાં આવ્યા છે. મુખ્યપણે 3 ભેદ લેવાય છે, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. પણ સૂક્ષ્મપણે લેવામાં આવે તો અસંખ્ય પ્રકારના ભેદ છે એક જ ગુણ સ્થાનમાં. આ તો ચતુર્થ ગુણ સ્થાનમાં તો લાંબા આયુષ છે ને લાંબો કાળ છે એટલે સમજાય, પણ શ્રેણી માંડે ત્યારે 8, 9, 10 એ તો બહુ જ અલ્પકાળના ગુણ સ્થાન છે, છતાં એમાં અસંખ્ય ભેદ છે. તારતમ્યતાએ એક જ કાળમાં અનેક જીવને સમવસરણની અંદર 8મું ગુણ સ્થાન પ્રાપ્ત થાય, મુનિ દશામાંથી 7માંથી 8માં એક ક્ષણે બધા આવે, અનેક મુનિઓ, બધાની યોગ્યતા જુદી જુદી. કહેવાય 8મું ગુણ સ્થાન, દરેકમાં જુદું જુદું, કેમ કે કેવળ જ્ઞાન પામવાનો દરેકનો કાળ જુદો હોય છે. તો એ ગુણ સ્થાનમાં પણ એ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ગુણ સ્થાનમાં હોય છે. આમ તો અસંખ્ય ભેદ લીધા છે, તારતમ ભેદે. પણ ક્રિયા બતાડી તો દોષ ન લાગ્યો, એનું કારણ શું કે એ બતાડી ત્યારે એનાથી પોતે ભિન્ન રહ્યા હતા એમ છે. બેલેન્સ જાળવે છે. શું છે બેલેન્સ જાળવે છે? આ નથી બોલાવતા કે આ ઓલા સાયકલ વાળા નથી ચલાવતા, બહુ વળાકમાં જો વળવું હોય ત્યારે સ્પીડ થી વળે તો ઘણો વળી જાય પણ પડે નહીં, બેલેન્સ જાળવે. માટે સેન્ટર ઓફ ગ્રેવિટી, ગ્રેવિટી જાળવી રાખે છે, કેન્દ્ર સ્થાન ની ગ્રેવિટી જાળવી રાખે છે એટલે પડતા નથી. લડાઈ લડે તો પડતા નથી. ચક્રવર્તી હોય અને ચક્રવર્તી ને યોગ ભોગ ઉપભોગ એને હોય છે, હોય કે ન હોય, પણ એ પડતા નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય છે બધા, એટલા માટે શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ 3 તીર્થંકર હતા. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ન હોય તો જે શંકા કરે વિદ્વાન લોકો, વિદ્વાન ને વિદવત્તા નું માથું ડોક્યું કાઢ્યા વગર રે નહીં. અહીંયા તો એને દલીલ ચાલે એવું નથી, ચરમ શરીરી તદ્ભવ મોક્ષગામી હોય છે. એ ઉપર છલ્લા બધા થાય છે, એ બધા પરિણામ સાવ ઉપર છલ્લા નિરસ થઈને હે બુદ્ધિ એ થાય છે. કેવી રીતે થાય છે? હે બુદ્ધિ એ આવશે, નિર્જરાધિકારમાં આવશે. હે બુદ્ધિ એ થાય છે, નિરસપણે થાય છે, એમાં પોતાનું અસ્તિત્વ ખસેડી લીધું છે ને થાય છે, એમાં પોતાની હયાતીને અનુભવતા નથી. ઘણી વાત આવશે. સત્તાણું થયેલો ફરીને એ જ વાતને દ્રઢ કરે છે, જે વાત 97 માં કરી એ જ વાતને 98 માં કરે છે. કર્તા કર્મણી નાસ્તિ નાસ્તિ નિયતમ કર્મ અપિ તત કર્તરી દ્વંદમ વિપ્રતિષિધ્યતે યદિ તદા કા કર્તુ કર્મ સ્થિતિ જ્ઞાતા જ્ઞાતરી કર્મ કર્મણિ સદા વ્યક્તેતિ વસ્તુ સ્થિતિ નેપથ્યે બત નાન ટીતિ રવસા મોસ્ત થાપી એ શકે. શ્લોકાર્થ: કર્તા કર્મણી નાસ્તિ કર્મ તતપી નિયતમ કર્તરી નાસ્તિ. કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તો કર્તા કર્મની શી સ્થિતિ છે? અર્થાત જીવ પુદ્ગલને કર્તા કર્મ પણ ન જ હોય શકે. શું કહે છે કે આત્માને કર્તા કીધો અને કર્મ છે એનું, કર્મ બંધાય છે એનું કાર્ય લીધું. હવે બે પદાર્થ તો ભિન્ન ભિન્ન છે. જીવે કર્મ બાંધ્યું, જીવ જીવ છે ને કર્મ અજીવ છે, જીવ અજીવને કેમ બાંધે એમ કે છે. માટે કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. તો બે પદાર્થનું ભિન્ન ભિન્ન પરિણમન છે. એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે અથવા કર્તા કર્મ ભિન્નપણે અનુભવમાં આવે છે તો પછી કર્તા કર્મની શું સ્થિતિ થાય? તો પછી કર્તા કર્મ પણ બને જ નહીં, પોતે કર્મનો કર્તા થઈને પરિણમે જ નહીં. જો બે દ્રવ્યની ભિન્નતા જાણે દ્રવ્યાનું યોગ અનુસાર તો જ્ઞાતા થઈ જાય એમ કેવું છે. એ લીધું ને શ્રીમદજી, દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે. દ્રવ્યાનું યોગ ગંભીર છે એમ ન લીધું, પણ પરમ ગંભીર છે અને તે શુક્લ ધ્યાનનું કારણ છે. ધર્મ ધ્યાનનું ન લીધું, શુક્લ ધ્યાનનું કારણ લીધું. દ્રવ્યાનું યુગનો સિદ્ધાંત શું છે કે જીવ અને પુદ્ગળ ભિન્ન છે. ભિન્નને ભિન્નપણે અનુભવવામાં આવે અથવા ભિન્નની અભિન્નતા તોડી નાખવામાં આવે, કર્તા કર્મ પણ તોડી નાખવામાં આવે તો મોક્ષ માર્ગ પ્રગટે અથવા જ્ઞાતા પણ પ્રગટે. તો કર્તા કર્મની સ્થિતિ શી? તો કે કર્તા કર્મની સ્થિતિ જ ન રહીએ. શું સ્થિતિ રહીએ? કે રહીએ જ નહીં ને એમ કે છે. શું? અર્થાત જીવ પુદ્ગળને કર્તા કર્મ પણ ન જ હોય શકે. આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે એવી વસ્તુ સ્થિતિ પ્રગટ અને પ્રસિદ્ધ છે. જડ જડમાં છે અને જીવ જીવમાં છે. જીવ જડનું કાંઈ કરી શકતો નથી. આ પ્રસિદ્ધ પ્રગટ વાત છે. કરવા માગે તો પણ કરી શકતો નથી એવું એવી વસ્તુ સ્થિતિ પ્રસિદ્ધ અને પ્રગટ છે તો પણ અરે રે આચાર્ય મહારાજ અફસોસ કરે છે કે આમ છે તો પણ અરે રે નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચે નાચી રહ્યો છે, તો પણ હું પરદ્રવ્યના કાર્ય કરું છું એવો વ્યામો કેમ ઉછળી ઉછળીને નાચે છે. ઠીક, આચાર્ય મહારાજને ખેદ પણ થાય છે. જો કૌંસમાં લીધું છે એમ આચાર્યને ખેદ પણ થાય છે અને આશ્ચર્ય પણ થાય છે કે વસ્તુ સ્થિતિ પ્રગટ છે. એ પોતે કહે છે કે જુઓ આ મારો દેદાર, આ દેહ છે છતાં અમને ઠંડી ગરમી લાગે છે. આચાર્ય મહારાજને શરીર છે ને સંયોગમાં. હવે પોતે કહે છે જુઓ અમને ઠંડી ગરમી લાગે છે કેમ? કે શરીર ભિન્ન છે ને આત્મા ભિન્ન છે. અમે પોતે શરીર અને આત્માની ભિન્નતાના પુરાવા રૂપે મોજુદ ઉભા છે. હા, અમે ઉભા મોક્ષ માર્ગમાં આવે છે પ્રવચન સારમાં. અમે આ મોક્ષ માર્ગના પ્રણેતા આ ઉભા. જોઈ લ્યો તમે અમને, શરીર ને આત્મા ભિન્ન છે કે નહીં? બીજા બધા રાડ્યું પડે છે, અરે રે બહુ ઠંડી પડી, શરદી લાગી ગઈ, ગરમી એવી પડે છે કે રહેવાતું નથી, પંખા વગર એક સેકન્ડ ચાલે નહીં ગરમી પડે ત્યારે. તો કે અમે આ ઉભા જો, જળ ચૈતન્યની ભિન્નતાના પુરાવા રૂપે નગ્ન દિગંબર દશામાં અમે આ ઉભા છીએ. અમારી દશા એવી ચોખ્ખી છે કે સાબિત કોઈને કરવાની જરૂર પડે એવું નથી. જળ ચેતનની ભિન્નતા રૂપે દશા છે. ઘણી દશા પોતે મોક્ષ માર્ગનો મૂર્તિમંતપણો છે. મોક્ષ માર્ગ તો જીવના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અમૂર્ત જીવના અમૂર્ત પરિણામ છે, પણ મુનિ દશાએ એને મૂર્તિમંત કર્યા છે. એ પરિણામને મૂર્તિમંત કર્યા છે. કોઈને મોક્ષ માર્ગના દર્શન કરવા હોય, નજરે મોક્ષ માર્ગ જોવો હોય, તો કુંદકુંદાચાર્ય અષ્ટપાહુડમાં પહેલેથી પહેલા જ અધિકારમાં કહે છે કે દર્શન કરો તમે વિતરાગી નિર્ગ્રંથ મુનિના. જોવો જળ ચૈતન્યની ભિન્નતા એમણે સાબિત કરી છે કે નહીં અનુભવથી. એને કાંઈ લેવા દેવા શરીર સાથે નથી. રોગ થાય તો દવા લેતા નથી, અરે કોઈ દવા આપે તો દવા લેતા નથી. ભૂખ લાગે તો સામેથી દેવા આવે તો ખોરાક લેતા નથી. એટલે તમે, તમને ભૂખ લાગી હશે, 12 વાગ્યા છે ને, તમે જમી લ્યો, હવે અમે તમારા માટે તૈયાર કરીને લાવ્યા છીએ કે ના, એ રીતે અમે લેતા નથી. કેમ લેતા નથી? કે અમારું શરીર ને અમારો આત્મા ભિન્ન પડી ગયા છે, માટે લેતા નથી. બીજું કઈ કારણ નથી, પણ અમારું શરીર ને આત્મા જુદા પડી ગયા છે. હા, નિરાધાર નેપથ્ય એટલે નિરાધાર. નેપથ્યમાં શું આધાર હોય? નેપથ્યમાંથી એવા જાય તો બોલનારો તો કોઈ હતો નહીં એમ કે. એ કુદરતી થાય છે ને, એને નેપથ્ય કહે છે. કુદરતી થાય છે એટલે કે આ મોહ કેમ, આ સંસારના અનંત આનંદ જીવોને આટલો બધો મોહ, એનો આધાર શું છે? મોહનો આધાર કોઈ વસ્તુ સ્થિતિ છે કે નહીં? મોહનો આધાર કલ્પના વિકલ્પના સિવાય કાંઈ નથી. જીવ કલ્પના કરે છે કે આ શરીર મારું છે, મારું છે ને સારું છે, આત્મા કાંઈ માલ નથી. વિશેષ લેશે